गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात् या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः या देवी सर्वभूतेषु शांति रूपे नमस्ते नमस्ते नमस्ते
Yeah. वर्णः पशुभ्यः ओम शांति 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 सुशांतिर्भवतु। अवधूत चिंतन श्री गुरुदेव दत्त अश्विन बहनों अभिवादन करवा माटे सीताराम काका भारभूत पधारे। सीताराम काका अने सुधीर भाई ઉપર આવી રહી સીતારામ કાકા ત્યાં સુધી બે સૂચનાઓ આપી દીધી કે દરેકને જે સીટ આપી છે કાલે બેઠા હતા તેમાં જ બેસવાનું, એ સીટમાં બેસવાનું, તમને જે પુસ્તક અને બોલ પેન આપી જે સાથે રાખી અને લખવાનું અને તમારા મોબાઈલ આટલા વખત પૂરતા સ્વિચ ઓફ કરવાનું। સુધીરભાઈ કનસુખભાઈ પધારો મૂકી આપવા માટે। અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ભગવાનને આપણે પ્રાર્થના કરી તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। અશ્વિનભાઈને આપણે સાંભળીએ અને આપણું મન એમાં સ્થિર થાય તેવો પ્રયત્ન કરીએ। આદરણીય ચિંતન અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ
પૂજ્ય શ્રી અરવિંદ, પરમ પૂજ્ય પ્રાત સ્મરણીય બાપજી, આ પાવન પર્વના સૂત્રધાર માન્ય ડૉક્ટર શ્રી ઇન્દુભાઈ, એમના પરિવારજનો, આદરણીય પરમ વંદ્ય અમારા ભાડભૂતના પૂજ્ય સીતારામ બાપા, માન્ય શ્રી ધનસુખભાઈ, આદરણીય નવનીતભાઈ, અંબાલાલભાઈ, આપ સર્વે પધારેલ સુજ્ઞ મુમુક્ષુ સાધક ભાઈઓ બહેનો માતાઓ અને મિત્રો, ગઈકાલે ભાઈએ બે સુંદર ભજન ગાયા અવધૂતિ આનંદના। અવધૂતિ સાધનાનો માર્ગ એ ટાઈમ અને સ્પેસની ઉપરની યાત્રા છે। ટાઈમ અને સ્પેસ એ આઇન્સ્ટાઈનના જગતની અંદર પ્રગટ કરેલા સંસારના જીવનના મનોમયતાના માનસિકતાના અને જે ભૌતિકવાદી જીવનમાં આપણે સંસારને ભોગવીએ છીએ તેના સત્યો છે। સંસાર નિરર્થક નથી। સ્વયં વિઠોબાએ વિઠ્ઠલ પંતને સંકેત કર્યો, મારે તારે ત્યાં આવવું છે। તારે ત્યાં એટલે તારા સંસારમાં, તારા જીવનમાં, તારી મનોમયતામાં, તારી માનસિકતામાં, તારા પિંડમાં, તારા આત્માના પ્રદેશમાં, તારા અસ્તિત્વમાં અને તારા વ્યક્તિત્વમાં, આ બધા જ પરિમાણોને એકત્રિત કરવામાં આવે ત્યારે સંસાર સમજાય. જગતના તમામ દર્શનના સર્વશ્રેષ્ઠ ગ્રંથોમાં માનવ જીવનને ઉપર ઉઠાવનાર જેટલા પણ સત્યો જે જે શાસ્ત્રોમાં પ્રગટ થયા, એ પછી ગ્રીકની સંસ્કૃતિ હોય, બેબિલોનની સંસ્કૃતિ હોય, રોમની સંસ્કૃતિ હોય, ચીનની સંસ્કૃતિ હોય, રશિયાની સંસ્કૃતિ હોય, ઇજિપ્તની સંસ્કૃતિ હોય કે ભારતની સંસ્કૃતિ હોય, જ્યાં બધા સત્યો પ્રગટ થયા, એ સત્ય એ પરમાત્માનું સ્વરૂપ છે, સત્ય એ પરમાત્માની આકૃતિ છે, સત્ય એ પરમાત્માનું સૌંદર્ય છે અને સત્ય એ પરમાત્માનું સત્વ છે. અને એને પ્રગટ કરનાર શાસ્ત્રો, એ શાસ્ત્રો એક વાત સમજાવે છે આપણને, જગતમાં, જીવનમાં, અસ્તિત્વમાં આપણું ચૈતન્ય આંખ ખોલીને જ્યારે જુએ છે ત્યારે શું પામે? તો કે જગતમાં ત્રણ વસ્તુ સમજવા જેવી છે, જે સત્યને જગતના તમામ શાસ્ત્રો સમજાવે છે. એક સત્ય છે જીવન. તને જીવન શા માટે મળ્યું? શું કરવા મળ્યું? માત્ર આહાર, નિંદ્રા, ભય, મૈથુનમ ચ, ઈટ, ડ્રિંક એન્ડ બી મેરીડ, ટુમોરો વી વિલ ડાય, ખાઈ પીને મજા કરો, આવતીકાલે મરી જવાના છે. જીવનનો આ હેતુ નથી. આ જીવનનો સ્વભાવ, જીવનની ગતિ, જીવનની લાક્ષણિકતાઓ એ શાસ્ત્ર સમજાવે છે. બીજું સત્ય શાસ્ત્રો સમજાવે છે દુનિયાભરમાં. જગત શું છે? પરમાત્માએ સર્જેલું આ અનંત બ્રહ્માંડ, વૈજ્ઞાનિકો આજે આપણને સમજાવે છે કે આ બ્રહ્માંડમાં બાયનોક્યુલરથી જોઈ શકીએ એટલા જ માત્ર ગ્રહો, નક્ષત્ર, તારાઓ, આકાશગંગા નથી, સૂર્ય પણ એટલા નથી ને ચંદ્ર પણ એટલા નથી, અનંત છે. બ્રહ્માંડમાં એક સૂર્ય પ્રકાશ તો નથી, અનેક સૂર્યો પ્રકાશે છે. બ્રહ્માંડમાં અનેક ચંદ્રો છે, બ્રહ્માંડમાં અનેક આકાશગંગાઓ છે, બ્રહ્માંડમાં અનેક પ્રકારની સૃષ્ટિ છે, બ્રહ્માંડની અંદર અનેક પ્રકારના જીવો છે અને બ્રહ્માંડની અંદર અનેક પ્રકારના જીવનનું વૈવિધ્ય છે. માટે આપણા ઋષિ મુનિઓએ ગાયું, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મમ. આ પ્રગટસી રીતે થયું કે એકોહમ બહુશ્યામ, હું એક છું અને અનેક થાઉં. બહુશ્યામ, એ બહુશ્યામમાંથી પ્રગટ થયેલું આ બ્રહ્માંડ એ આપણા શાસ્ત્રો સમજાવે છે. જગત શું છે? શ્રી અરવિંદે આને કોસ્મોસ કહ્યું, કોસ્મિક કોન્શિયસનેસ કહ્યું. ચેતનાના ત્રણ સ્તર છે, એક ઇન્ડિવિજ્યુઅલ કોન્શિયસનેસ, એક યુનિવર્સલ કોન્શિયસનેસ, એક કોસ્મિક કોન્શિયસનેસ અથવા ટ્રાન્સેન્ડેન્ટલ કોન્શિયસનેસ. આ જગત છે અને આ બે જ્યાંથી પ્રગટ થયા છે, ગંગોત્રી, જીવન અને જગત બંને જ્યાંથી પ્રગટ થયા છે તેની ગંગોત્રી એ પરમાત્મા પોતે છે. શ્રી અરવિંદ સમજાવે છે કે જગત એ પરમાત્માનું સર્જન માત્ર નથી, જગત એ પરમાત્માની કૃતિ માત્ર નથી. જગત પરમાત્માએ સર્જ્યું છે, પણ વધારે ઊંચું સત્ય તે છે કે પરમાત્મા જ સ્વયં જગત બન્યો છે. જે પરમ તત્વ છે તે જગત બન્યું છે. જ્યાં કંઈ નહોતું ત્યાં બ્રહ્માંડના સૃષ્ટિ પેદા થઈ, સંસાર પેદા થયો, જીવન પેદા થયું, દ્વંદ્વ પેદા થયું, દ્વૈત પેદા થયું, એક નહીં અને બે ભાવ પેદા થયા, સ્ત્રી અને પુરુષ પેદા થયા, મેસ્ક્યુલિન કોન્શિયસનેસ અને ફેમિનિન કોન્શિયસનેસ પેદા થઈ, પાપ અને પુણ્ય પેદા થયા, દિવસ અને રાત પેદા થયા, ઉગવું અને આથમવું પેદા થયું, કારણ જન્મ અને મૃત્યુ પેદા થયા. આ પરમાત્માએ લીધેલું સ્વરૂપ છે, ભગવાને ધારણ કરેલું સ્વરૂપ છે. આપણે જેમ આપણા પ્રતિબિંબથી દૂર નથી થઈ શકતા, આપણે જેમ આપણા પડછાયાથી દૂર થઈ શકતા નથી, આપણે જેમ આપણા પણાથી દૂર થઈ શકતા નથી, તેમ જગત અને જીવનમાં જીવનાર માનવી ક્યારે ભગવાનથી દૂર થઈ શકતો નથી. ભગવાન એની સાથે જીવે છે, પરમાત્મા એની સાથે જીવે છે, અને ભગવાન જીવે છે માટે જગત જીવે છે, ભગવાન જીવે છે માટે સંસાર જીવે છે, ભગવાન અસ્તિત્વ ધરાવે છે માટે સંસાર અસ્તિત્વ ધરાવે છે, ભગવાન ગતિ કરે છે માટે સંસાર ગતિ કરે છે, ભગવાન ટાઈમ અને સ્પેસ બને છે માટે સંસારમાં જીવનમાં અને જગતમાં આપણને ટાઈમ અને સ્પેસનો અનુભવ થાય છે. આ એક મેવા દ્વિતીયમ છે, અને માટે નરસિંહ મહેતાએ ગાયું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપ તું અનંત વાસે. ગઈકાલના બંને ભજનોમાં આ વિભાવના પ્રગટ કરવામાં આવી છે અને આપણી સમક્ષે મૂકવામાં આવ્યો બાપજીના માધ્યમ દ્વારા. બાપજીએ પોતે અનુભવેલો અનુભવ છે. માનવ તરીકે જન્મ્યા, સંકેત પરમાત્માનો પ્રાપ્ત થયો, સંકલ્પ એકોહમ બહુશ્યામનો પ્રાપ્ત થયો, અને તે સંકલ્પ પ્રાપ્ત કરીને સ્વયં વિઠોબા એ પંઢરીનાથ વિઠ્ઠલ પંતને ત્યાં પુત્ર તરીકે અવતર્યા, અને પુત્ર તરીકે અવતરીને સંસારનો સ્વીકાર કર્યો. બીજા શબ્દોમાં, શ્રી અરવિંદના શબ્દોમાં જોઈએ તો વિઠ્ઠલ પંતને ત્યાં વિઠોબાએ સંસાર બનવાને માટેનું સર્જન પ્રગટ કર્યું. પોતે જ સંસાર, પોતે જ જીવન. 14 ભુવનનો ધણી ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશ એ વૈભવનો સ્વામી, એણે વૈભવ તરીકેની યાત્રા જીવનમાં માંડી, સંસારને જોયો. 16108 પટરાણી એનો એ સ્વામી બન્યો, અને અતિશય વૈભવની અંદર એણે જીવન વિતાવ્યું. તે છતાં કર્તાનો ભાવ નહીં રહ્યો. અર્જુન, હું લડનાર નથી, તું મારો મિત્ર ખરો, મારે તને મદદ કરવાની, સત્યનો પક્ષ લેવાનો. પરિત્રણાય સાધુનામ વિનાશાય જે દુષ્કૃતાન, મારો સ્વધર્મ ખરો પણ હું લડનાર નથી, લડવાનું તારે. આ કર્તા ભાવની સમાપ્તિ છે, આ અનાશક્તિ યોગનો પ્રારંભ છે. અને અનાશક્તિ યોગનો પ્રારંભ કરનાર ભગવાન શ્રી કૃષ્ણે ગીતા ગાઈ કુરુક્ષેત્રમાં, અને કુરુક્ષેત્રમાં જે ભગવાનની વાણી, જેને શ્રી અરવિંદે કોલોક્વીલ ઓન ધી બેટલ ફિલ્ડ ઓફ કુરુક્ષેત્ર કહ્યું, શ્રી અરવિંદે લખ્યું, ધેર આર 4 ગ્રેટ ઇવેન્ટ્સ ઓફ ધી વર્લ્ડ, જગતની 4 મહાન ઘટના છે. પહેલી એક મહાન ઘટનાની વાત કરતા શ્રી અરવિંદે લખ્યું છે, ધી સીઝ ઓફ ટ્રોય, જેને માટે ટ્રોજન વોર લડવામાં આવી, હેલન ઓફ ટ્રોયને માટે ટ્રોજન શહેરને ભડકે બાળવામાં આવ્યું, અને ભડકે બાળતા એ ટ્રોજન સેન્ડે જગતની મહાન ઘટના કહી શ્રી અરવિંદે. બીજી મહાન ઘટનાની વાત કરતા શ્રી અરવિંદે લખ્યું, ધી સીઝ ઓફ ટ્રોય પછીની બીજી મહાન ઘટના, ક્રુસિફિક્શન ઓફ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. જીસસ ક્રાઇસ્ટને ક્રોસ પર ચડાવવામાં આવ્યા એ ક્રિશ્ચિયાનિટીની નહીં, પશ્ચિમના જગતની નહીં, જેરુસલેમની નહીં, જગતની માનવ જાતને માટેની બીજી મહાન ઘટના, જ્યાં પ્રેમ અને દયા એ બંનેનું બલિદાન દેવામાં આવ્યું. પાપનો વિજય થયો અને પૃથ્વી પર પ્રકાશ પ્રગટ થયો, તો એ પ્રકાશને ઓલવી રાખવાને માટેનો પ્રયાસ કરવામાં આવ્યો, અને તેના પ્રતીક રૂપે જ્યારે બર્થડે આવે છે ત્યારે ક્રિશ્ચિયન સંસ્કાર મીણબત્તી પ્રગટ કરીને તેને ફૂંક મારીને ઓલવે છે. આપણે તેનું અનુકરણ કરવા લાગ્યા, હેપી બર્થડે ટુ યુ કરીને મીણબત્તી ઓલવવાની અને તાળી પાડીને કહેવાનું હેપી બર્થડે ટુ યુ. અરે, હિન્દુસ્તાન એ દીવો પ્રગટાવવાની ભૂમિ છે, દીવો ઓલવવાની ભૂમિ નથી. આ જગતની બીજી મહાન ઘટના, ત્રીજી મહાન ઘટનાની વાત કરતા શ્રી અરવિંદ લૈખુદી કોલોક્વી ધી એક્સાઇલ ઓફ લોર્ડ કૃષ્ણ ફ્રોમ મથુરા ટુ વૃંદાવન. ભગવાન શ્રી કૃષ્ણ મથુરાની ભૂમિમાંથી વૃંદાવનના પ્રદેશમાં પધાર્યા. માઇગ્રેશન ઓફ ડિવિનિટી ફ્રોમ વન ડાયમેન્શન ટુ અનધર ડાયમેન્શન, માઇગ્રેશન ઓફ ડિવિનિટી ફ્રોમ ઇન્ફિનિટી ટુ મોર્ટાલિટી, માઇગ્રેશન ઓફ ડિવિનિટી ફ્રોમ એપ્રિહેન્શન ટુ સિક્યોરિટી. આ જગતની ત્રીજી મહાન ઘટના છે. ભગવાન શ્રી કૃષ્ણ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર જન્મ પછી તુરંત એ જમના પાર કરીને ગોકુળના પ્રદેશમાં નંદ રાજાને ઘેર પધાર્યા. અને નંદ રાજાને ઘેર ભગવાન કૃષ્ણ શા માટે પધાર્યા એનું વિવેચન કર્યું છે શ્રી અરવિંદે. ઘટના તરીકે ત્રીજી આ મહાન ઘટના છે, એક્સાઇલ ઓફ લોર્ડ કૃષ્ણ ફ્રોમ મથુરા ટુ વૃંદાવન. સહેજ વિચારો, આ વાર્તાઓ નથી, કથા નથી. માંડવામાં બેસીને આપણે કથાઓ તો બહુ સાંભળી. કૃષ્ણ જન્મની વધામણી કરી એનું પારણું ઝુલાવ્યું, ઘંટડી વગાડી, પ્રસાદ ધરાવ્યો, તુલસીનું પાન મૂક્યું હતું. 56 ભોગનો આરોગનાર ભગવાન, એકાદ ભોગ મને બી આપી દેજે જીવનની અંદર, એટલા માટે મેં તને 56 ધરાવ્યા છે. યાચના બહુ કરી, પ્રાર્થના કદી નહીં કરી. પ્રાર્થના અનાસક્ત જ કરી શકે, યાચના ભોગી કરી શકે, પ્રાર્થના યોગી કરી શકે. જેની પ્રાર્થના સિદ્ધ થાય તે યોગી, અને જેનું જીવન સિદ્ધ થાય તે ભોગી. અને આ બંને ન થઈ શકે તેનું નામ રોગી. દવાખાને જાય, ડોક્ટરની હોસ્પિટલમાં જાય તે રોગી નહીં. જેને બંને દિશાનો અસંતોષ, જીવન જીવવાનો પણ અસંતોષ અને જીવનમાં મૃત્યુ પામવાનો પણ અસંતોષ, એ રોગી. આમાંથી મુક્તિ મેળવીને નિજાનંદમાં સ્વાંત સુખાય, બ્રહ્માનંદ, પરમાનંદ, આત્માનંદ, અખંડાનંદ, એ રાસલીલાના આનંદની અંદર ભગવાન સ્વયં ગતિ કરે, આપણો આત્મારામ સ્વયં ગતિ કરે. પરમાત્માએ આપેલું આત્માનું તત્વ એ આ દેહના પિંજરાને લઈને સ્વયં ગતિ કરે, એ રૂપમાંબાની આંગળી છોડીને સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ પાસે પહોંચવાની રંગવધૂત બાપજીની 8 વર્ષે ગતિ, એ રંગવધૂત બાપજીનો બીજો જન્મ, એ દ્વિજત્વ. આ માસ્ટર સ્પેસ અને આ માસ્ટર ટાઈમ, આ ટાઈમ થી ટાઈમલેસ ની યાત્રા. પંઢરપુરના ધણીએ જન્મ લીધો એ ટાઈમ સાસ્વતીનો સ્વામી મોર્ટાલિટીમાં મુકાયો, સાસ્વતીનો સ્વામી સંસારમાં મુકાયો, સાસ્વતીનો સ્વામી એ માનવતામાં મુકાયો, સાસ્વતીનો સ્વામી એ મનસ્ચેતનામાં અવતર્યો એ ટાઈમ. અને મનસ્ચેતનાને ધારણ કરનાર એ સાસ્વતીની દિશા પૃથ્વીના પાટલા પર પોતાના 8 ડગલા માંડીને પ્રગટ કરે એનું નામ સાસ્વતી, એ ટાઈમલેસ. શ્રી અરવિંદે લખ્યું, માય યોગ ઇઝ અ જર્ની ફ્રોમ ટાઈમ ટુ ટાઈમલેસ, ફ્રોમ કોન્શિયસનેસ ટુ કોન્શિયસનેસ, ફ્રોમ એબ્સોલ્યુટ ટુ એબ્સોલ્યુટ, ફ્રોમ એલોન ટુ એલોન. રૂપમાં રંગવધૂત બાપજીને જઈને આંગળી પકડીને વાસુદેવાનંદ સ્વામી મહારાજના હાથમાં એ આંગળી સોંપતા નથી, ભગવાન મારો પુત્ર મેં આપના હાથમાં સુપ્રત કર્યો, એવું નથી લખ્યું. એવી ઘટના પણ નથી ઘટી. રૂપમાંબાની આંગળી છોડીને રૂપમાંબા લાવ્યા જરૂર, રૂપમાંબા એને લઈ ગયા જરૂર. વાસુદેવને મસ્તક પર મૂકીને મથુરાથી વૃંદાવન લઈ ગયા જરૂર, પણ વૃંદાવનમાં જે કર્યું એ વસુદેવે નથી કર્યું, વૃંદાવનમાં જે કર્યું એ વાસુદેવે કર્યું. વસુદેવના સાક્ષી રહ્યા, વસુદેવે માયણું દ્રષ્ટા ભાવે, રૂપમાંબાએ માયણું દ્રષ્ટા ભાવે, વિરક્તની સાધના, વિતરાગની સાધના, અનાસક્ત યોગની સાધના, તપશ્ચર્યાની સાધના, અવધૂતી સાધના એ રૂપમાંબાએ માણી, પણ કરી બાપજી, પ્રગટ કરી બાપજીએ, દ્રષ્ટાંત રૂપે જીવન વિતરાગનું જીવી બતાવ્યું બાપજીએ. જૈન દર્શનમાં તીર્થંકરોને માટે 2 શબ્દ વાપરવામાં આવે છે. એક શબ્દ છે સયોગી કેવલી, અને બીજો શબ્દ છે અયોગી કેવડી. વ્યાસ, વાલ્મીકી, વશિષ્ઠ, પારાસર, ગૌતમ, કશ્યપ, રામકૃષ્ણ, યોગાનંદજી, આ બધા સહયોગી કેવડી અને એક ક્ષણ મળે તીર્થંકરને. મહાવીર સ્વામી ભગવાનને એક ક્ષણ આપવામાં આવી દિવાળીને દિવસે, જે દિવસે જૈન દર્શન સમજાવે છે કે તીર્થંકર એની પોતાની દેશના રજૂ કરે, અને તીર્થંકર જ્યારે પોતાની દેશના રજૂ કરે તે વખતે ટાઈમ ટાઈમલેસ બની જાય, અને ટાઈમલેસ બની જાય એ ટાઈમલેસની જે ક્ષણ છે એ ટાઈમલેસની ક્ષણ જે જીવે એ અવધૂતિ સાધના છે. અને ટાઈમલેસની ક્ષણ જ્યારે જીવાય ત્યારે શાશ્વતીનો સ્વામી એ મોર્ટાલિટીના પિંડની અંદર પ્રગટ થઈને મોર્ટાલિટીને પોતાના આવિર્ભાવ તરીકે સ્વીકારે, પોતાના સાધન તરીકે સ્વીકારે. મૃત્યુને અમરત્વનો સ્વામી સાધન તરીકે સ્વીકારે ત્યારે મૃત્યુના અભિનયને જીવનની અંદર પ્રગટ કરે, સંસારના અભિનયને જીવનમાં પ્રગટ કરે, માનવતાના અભિનયને જીવનમાં પ્રગટ કરે, મર્યાદાના અનુભવને જીવનમાં પ્રગટ કરે, અને એ જીવનને દિવ્ય બનાવવાને માટેનો પોતાના અવતાર કાર્યને પોતાના જીવનની લીલા દરમિયાન સિદ્ધ કરે. એક જ ક્ષણ આ રૂપમાંને છોડીને બાપજીના સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજની દિશામાં પગલા. દિશા સાચી, રસ્તો સાચો, પણ માટી સંસારનો, જીવન સંસારનો, કર્મ સંસારનો, પણ કર્મનો કરતા સંસારથી પર, પરા અને અપરા પ્રકૃતિથી પરનું તત્વ, આ પરાત્પરનું તત્વ એ તેના ચરણોમાં સમર્પિત થાય. અને સમર્પિત થાય ત્યારે કયો સંકલ્પ, તે કે એણે હું તારે ઘેર આવવા માંગુ છું, એ સંકલ્પ કર્યો. તે સંકલ્પ એણે બીજી વાર કર્યો કે તું કોનો, તે કે હું તમારો જ, હું ત્યાંથી નીચે આવ્યા છતાં હું તમને ભૂલ્યો નથી, એ સ્મૃતિ સાથે લઈને જે હું ગતિ કરું છું એ ટાઈમલેસની ગતિ. વાત બહુ અઘરી છે, પણ ગીતાજીમાં ભગવાન કૃષ્ણે પૂછ્યું અર્જુનને કે અર્જુન, મારી 18 અધ્યાયની ગીતા સાંભળ્યા પછી તને શું મળ્યું, જેને શ્રી અરવિંદે ચોથી મહાન ઘટના કહી છે જગત, એક્સાઇલ ઓફ લોર્ડ કૃષ્ણ ફ્રોમ મથુરા ટુ વૃંદાવન એ ત્રીજી મહાન ઘટના, અને ચોથી મહાન ઘટનાની વાત કરતા શ્રી અરવિંદે લખ્યું છે ધી કોલો ક્વીલ ઓફ ધી બેટલ ફિલ્ડ ઓફ કુરુક્ષેત્ર. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણે ગીતા ગાઈ એ ચોથી મહાન ઘટના. કૃષ્ણએ સંકલ્પ કરીને અવતાર લીધો, કૃષ્ણએ સંકલ્પ કરીને દેવકીના ઉદરમાં પ્રવેશ કર્યો, કૃષ્ણએ સંકલ્પ કરીને જમના પાર કરી, કૃષ્ણએ સંકલ્પ કરીને રાસલીલા કરી, એ જ કૃષ્ણએ સંકલ્પ કરીને ગીતા પ્રગટ કરી, બાપજીએ સંકલ્પ કરીને અવતાર લીધો, બાપજીએ સંકલ્પ કરીને વાસુદેવાનંદ સ્વામી સુધી પહોંચ્યા, બાપજીએ સંકલ્પ કરીને રૂપમાંબાનો હાથ છોડીને હું તારો જ કહીને વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજને સમર્પિત થઈને દત્તાત્રેયની પ્રકૃતિનો સ્વીકાર કર્યો, અને એ જ બાપજીએ સંકલ્પ કરીને ગુરુ લીલામૃતનો ગ્રંથ લખ્યો. ક્યાં કૃષ્ણ અને બાપજીની વચ્ચે તફાવત છે? રાશિ તો એક છે ગીતા અને ગુરુ લીલામૃત, રાશિ એક છે, અને તે ગુરુ લીલામૃત છે. ગીતા એ ભગવાન કૃષ્ણની લીલા છે. અર્જુન જોઈ લે તું આખા જગતનો હું સ્વામી, 14 ભુવનનો ધણી, મારો રથ હું પોતે અને તું પણ મારામાં સમાયેલા છે, આ મારી લીલા છે, અમે બધા આમાં સમાયેલા છે, આ મારી લીલા તું જોઈ લે. અને તે ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં ગીતા ગાય છે, એ જગતની ચોથી મહાન ઘટના છે. ગુરુ લીલામૃતમાં બાપજીએ શ્રીપાદ વલ્લભ સ્વામીની લીલા પ્રગટ કરી, બાપજીએ દૃષ્ટિ સરસ્વતી સ્વામી મહારાજની લીલા પ્રગટ કરી, બાપજીએ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજની લીલા પ્રગટ કરી, બાપજીએ ભગવાન દત્તાત્રેયની લીલા પ્રગટ કરી, પણ પ્રતીકાત્મક રીતે બાપજીએ નારેશ્વરમાં પોતાની લીલા પ્રગટ કરી. વંદ્યા ભેંસ દુજવી દેવ, હર્યું દરિદ્ર તેતત ખેવ, એ વંધ્યા ભેંસ સ્વામી મહારાજે જ દૂજવી નહોતી, વંધ્યા ભેંસ રંગ અવધૂત બાપજીએ પણ દૂજવી. આ તો પ્રતીક છે અને તમારી આગળ માત્ર હું દ્રષ્ટાંત મૂકું છું, આ કોઈ ચમત્કાર નથી. પ્રકૃતિને બદલી શકે પ્રકૃતિનો સ્વામી, પ્રકૃતિને આપી શકે પ્રકૃતિનો સ્વામી, જીવનનું સર્જન કરી શકે એ પ્રકૃતિનો સ્વામી, જીવનમાં સંજીવની પ્રગટ કરી શકે એ પ્રકૃતિનો સ્વામી, જીવનમાં પ્રકૃતિનું પ્રક્ષાલન કરી શકે એ પ્રકૃતિનો સ્વામી. કારણ એણે પ્રકૃતિને પોતાના મસ્તક પર ધારણ કરી છે. પ્રકૃતિના સ્વામીએ પ્રકૃતિને પોતાના મસ્તક પર ધારણ કરી છે. વસુદેવે વાસુદેવને ક્યાં મૂક્યા? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જેમ પાછળ કમર પર વાયદા નહોતા, એને કેળમાં ઉંચકા નહોતા. વસુદેવે વાસુદેવને મસ્તક પર પધરાવ્યા ટોપલામાં અને યમના પાર કરી રંગ અવધૂત બાપજીએ એ વાસુદેવને ટોપલામાં પધરાવ્યા નહોતા. એ વાસુદેવને પોતાના અંગ ઉપાંગની અંદર, રોમે રોમની અંદર ધારણ કર્યા, એ ભગવાન દત્તાત્રેયની પ્રકૃતિ છે. એ વિતરાગની સાધના છે. સચ્ચિદાનંદની પ્રકૃતિ, સત્યમ શિવમ સુંદરમની પ્રકૃતિ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પ્રકૃતિ, સર્જન સંવર્ધન અને સંહાર, એ ત્રણે ત્રણની પ્રકૃતિનો સમન્વય, જેને શ્રી અરવિંદે સિન્થેસિસ કહ્યું, એ ત્રણે ત્રણ પ્રકૃતિનો સમન્વય, જે પ્રકૃતિમાં એક જ જીવનમાં એક જ આયુષ્યમાં એક જ સમયની અંદર જીવાય, એનું નામ અવધૂતિ સાધના. એ ભગવાન દત્તાત્રેયનું સ્વરૂપ અને ભગવાન દત્તાત્રેયના એ ત્રિગુણાત્મક સ્વરૂપને, સચ્ચિદાનંદના સ્વરૂપને ત્રણે ત્રણ ગુરુની પરંપરાની અંદર રંગ અવધૂત બાપજીએ જોયું, એને રંગ અવધૂત બાપજીએ નારેશ્વરના ધામમાં જીવવાનો પ્રયાસ કર્યો, એ ભગવાન દત્તાત્રેયની પ્રકૃતિનું સાકાર સ્વરૂપ છે. દત્તાત્રેયનો જન્મ થાય અત્રિ અંશુયાને ત્યાં, દત્તાત્રેયનું મૃત્યુ દત્ત પુરાણમાં બતાવવામાં આવ્યું નથી. કેમ તે કે પ્રકૃતિ શાશ્વત છે. જેનો સ્વામી એ પ્રકૃતિને પોતાના મસ્તક પર ધારણ કરે છે, જેનો સ્વામી પ્રકૃતિને જીવનમાં ધારણ કરે છે, એ પ્રકૃતિ સ્વયં અમર બની જાય. ઘરની અંદર એક દીવો પ્રગટ કરવામાં આવે તો અંધારું દૂર થઈ જાય. અંધારાને દૂર કરવા માટે વાળી જોડીને સાફ નહીં કરવું પડે, દીપક પ્રગટાવવામાં આવે, અંધારું આપોઆપ સમાપ્ત થઈ જાય. અને અંધારું સમાપ્ત થઈ જાય ત્યારે દીપકનું પ્રાગટ્ય એ સાર્થક થઈ જાય. આત્માનું સંસારની અંદર પ્રગટ થવું, પરમાત્માનું સંસારમાં પ્રગટ થવું, પરમાત્માનું સંસારમાં માનવ રૂપ ધારણ કરવાનો જે અવતાર કાર્યનો સંકલ્પ છે, એ ભગવાન સ્વયં પોતે સિદ્ધ કરે. આ અવધૂતિ લીલા છે. કુરુક્ષેત્રના મેદાનની ઉપર કુરુક્ષેત્ર સમાપ્ત થયું અને ગાંધારી પધારી. તે પહેલા ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન રથ પરથી નીચે ઉતરી જા, સંસાર નહીં જીવનાર ભગવાન સંસારનો ત્યાગ કરતો નથી, સંસાર નહીં જીવનાર અવધૂત સંસારનો ત્યાગ કરતો નથી, એ સંસારને સાથે રાખે છે, સંસારને માથે ચડાવે છે, સંસારને બાથમાં લે છે, સંસારને પોતે જીવે છે, સંસારને પોતે સંવર્ધિત કરે છે, સંસારને પોતે શિવત્વ આપે છે, સંસારને પોતે પવિત્ર બનાવે છે, સંસારનું પોતે પ્રક્ષાલન કરે છે અને પવિત્ર સમાજનું સર્જન કરે છે કે આવતીકાલે પરમાત્માના પાર્ષદો આ માટીની ઉપર અવતાર ધારણ કરે અને આ પૃથ્વીને પાટલે પરમાત્માનું સ્વર્ગ રચાય. આપણો આ ધર્મ છે, આપણો આ ઉદ્દેશ. અર્જુન નીચે ઉતરી જા. અર્જુન નીચે ઉતરતા પહેલા કહે છે, ભગવાન હું મહારથી છું, તમે મારા સારથી છો, આટલા બધા જ દિવસ સુધી પહેલા તમે નીચે ઉતરો, ઘોડાની લગામ તમે પકડો અને પછી હું નીચે ઉતરું, આ પ્રોટોકોલ છે. આજે શા માટે આવું કરવું પડે? તું યાદ કર, તે મને કહ્યું છે કરીશ એ વચનમ તવ, તમારા વચન પ્રમાણે કરીશ એવું તે મને કહ્યું છે, તું યાદ કર, તને સ્મૃતિ નથી, તું ભૂલી ગયો, મને યાદ છે, અને અર્જુન નીચે ઉતરો, ત્રણ ડગલા દૂર ઉભો રે, રથથી ત્રણ ડગલા દૂર ઉભો રે, રથની પાસે ઉભા રહેવું, રથની ઉપર ઉભા રહેવું, રથની ઉપર રહીને લડવું, એ ત્રિગુણાત્મક પ્રકૃતિ સત્વ રજસ અને તપસની પ્રકૃતિ. મમ માયા દુરત્યા, યુધિષ્ઠિર મારો ભાઈ છે, ભીમ મારો ભાઈ છે, સહદેવ મારો ભાઈ છે, કૃષ્ણ તું મારો સખા છે, દુર્યોધન મારો દુશ્મન છે, દુશ્મનાવટ હોવા છતાં દ્રોણાચાર્ય મારા ગુરુ છે, ભીષ્મ પિતામાં દુશ્મન પક્ષના સેનાપતિ હોવા છતાં મારા દાદા છે, આ સત્વ રજસ અને તમસની ત્રિગુણાત્મક પ્રકૃતિ, આ બધાથી પર કોણ બાપ ને કોણ માં, કોણ સંતાન, કોણ પારકા, કોણ પરા, કોણ બીજા, કોણ પરાયા, પરસ્પર દેવો ભવ. યોમાં પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મહિ પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ. આ ઇન્ફિનિટી, આ એફિનિટી શ્રી અરવિંદે એને સાયકિક એફિનિટી કહ્યું. આ ચૈતસિક આત્મીયતા, પરસ્પર દેવો ભવ, તપસી તત્વ મસી એ દેવ. જય બોલો, જય જય શ્રી ગુરુદેવ. તપસી આ જ ધર્મ છે. મોદી કાકા, તે મારી સાથે રહીને જીવન જીવવાનો પ્રયાસ કર્યો, મારી સાથે રહીને શ્વાસ લેવાનો પ્રયાસ કર્યો, મારી સાથે રહીને જીવન સમર્પિત કરવાનો પ્રયાસ કર્યો, હવે આ પણ તું જીવી જો. તપસી તત્વ મસી એ દેવ, આ જ દેવત્વ છે, આ જ જીવન છે, આ જ જગત છે, આ જ સત્ય છે અને આ જ ભગવાન છે. ત્રણ ડગલા દૂર ઉભો રે, અને ત્રણ ડગલા દૂર ઉભો રહીને અર્જુન દ્રષ્ટા ભાવે જુએ છે ભગવાન શું લીલા કરે છે. ગાંધારી આવી કુરુક્ષેત્રના મેદાનમાં આંખે પાટા બાંધ્યા છે, જોઈ નથી શકતી. એના પોતાના જ સંતાનોના જે ધળ મસ્તક રણમાં પડેલા છે એમાં અટવાતી પડતી આખડતી આવે છે. કૃષ્ણ કૃષ્ણ ક્યાં ગયો, તું ભગવાન થઈને બેઠો છે? કેવો ભગવાન તું? મારે તને એક પ્રશ્ન પૂછવો છે, મારા પ્રશ્નનો જવાબ આપ, ત્યાર સુધી આ રણ મેદાન છોડીશ નહીં. આ બધી તારી લીલા છે, આ બધી તારી લીલા છે. દ્વારિકાનો ધણી તું પોતાની જાતને ભગવાન કહેવડાવે છે, આ કુરુક્ષેત્રના મેદાનમાંથી આટલો બધો સંહાર કરાવ્યો, મારે તને પ્રશ્ન પૂછવો છે. પ્રશ્ન જવાબ આપે છે કે બુઆ, કુંતી એ ભગવાન કૃષ્ણની ફોઈ છે અને કૃષ્ણ ગાંધારીને પણ ફોઈ કહેતા. બુઆ, હું તારા બધા જ પ્રશ્નના જવાબ આપીશ, હું અહીંયા જ ઉભેલો છું રથ પર, હજુ મેં રથ છોડ્યો નથી. અર્જુન ક્યાં ગયો? તો કે અર્જુન રથની પાસે ઉભો છે, નીચે ઉભો છે. હું તો રથ પર જ છું, કારણ કે હું જાણું છું કે તું આવનાર છે. મારા એક પ્રશ્નનો જવાબ આપ. અરે, તારા બધા પ્રશ્નના હું જવાબ આપીશ. ગાંધારી પડતી આખડતી આવી કૃષ્ણની સામે ઉભી રહી, રથની સામે. બુવા, તું મારા એક પ્રશ્નનો પહેલા જવાબ આપ. બોલ. સતી હતી, માટે એને સતી કહેવામાં આવી. પરમાત્માનો સંકેત સ્વીકારે તેનું નામ સતી. પરમાત્માનો સંકેત ભક્ત સ્વીકારે, પરમાત્માનો સંકેત જ્ઞાની સ્વીકારે, પરમાત્માનો સંકેત યોગી સ્વીકારે અને પરમાત્માનો સંકેત સતી પણ સ્વીકારે. બતાવ, તારો કયો પ્રશ્ન છે? બુવા, તું કુરુક્ષેત્રના મેદાન પર આવી અને કુરુક્ષેત્રના મેદાન પર આવીને ગાંધારી એમ કહ્યું, તે મારા 100 પુત્રોને રણમાં રોડી નાખ્યા. ધૃતરાષ્ટ્રએ પાપ કર્યું, દુર્યોધને પાપ કર્યું, દુશાસને દ્રૌપદીના ચીર ખેંચ્યા એણે પાપ કર્યું, સતીનું અપમાન કર્યું. મહાભારતના રચયિતા સમજાવે છે આપણને, વ્યાસજી જેના નામથી આ ગાદી ઉજળી છે આજે કળિયુગમાં, આ ગાદી પરથી ગમે તે ઉચ્ચારી શકાય, આ ગાદી પરથી અસત્ય ક્યારેય પ્રગટ નહીં થાય, માટે વ્યાસ ગાદી છે. અને વ્યાસજી સમજાવે છે મહાભારતની અંદર, આ સંસાર છે. દ્રૌપદીના વસ્ત્ર હરવામાં આવે છે ત્યારે કુંતા નથી ઉભી થતી, માદરી નથી ઉભી થતી, ભીષ્મ નથી ઉભા થતા, દ્રોણાચાર્ય નથી ઉભા થતા, કૃપાચાર્ય નથી ઉભા થતા, વિદુર સિક્કે ઉભા નથી થતા, ધૃતરાષ્ટ્ર દેખાતું જ નથી, પણ ગાંધારી ઉભી થાય છે રાજસભામાં ઉપર બેઠેલી, અને દ્રૌપદી ભયંકર આક્રોશ વ્યક્ત કરે છે ત્યારે ગાંધારી ઉભી થઈને રાજસભામાં એમ કહે છે કે બેટા, તું મારી પુત્ર વધુ જ નથી, તું મારી પુત્રી પણ છે, આ પાપીઓ કઈ ના સમજી શકા, પણ મેં તો મારા પતિના પગલે આ પાટા બાંધ્યા છે, હું જોઈ નથી શકતી કે તારી વેદના કયા પ્રકારની હોય, પણ બેટા એક કામ કરજે, તું આ હસ્તિનાપુરને શ્રાપ આપીશ નહીં, સહન કરી લેજે, જીવનમાં દુઃખ આવે છે એને સહન કરી લેજે બેટા, આવતીકાલે સારો દિવસ ઉપસે, તું શ્રાપ નહીં આપીશ, હું જાણું છું કે તું શ્રાપ આપશે તો આ કુળનો આખો નિકર્તન થઈ જશે, એ ગાંધારી માત્ર સમજાવે છે, આ એનું સતીત્વ છે, અને માટે આપણા દર્શનના ગ્રંથોમાં મંદોદરીને પણ સતી કહેવામાં આવી, ગાંધારીને પણ સતી કહેવામાં આવી, અને તે ગાંધારીને ભગવાન કૃષ્ણ કહે છે કે બુવા, કુંતાને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે કુંતાએ એમ કહ્યું, કુંતાને પૂછો પ્રશ્ન કે તારા કેટલા સંતાન, ત્યારે કુંતાએ કહ્યું કે મારા 105, માદરીને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે માદરીએ જવાબ આપ્યો કે તારા કેટલા સંતાન, કે મારા 105, અને તું રણ મેદાનમાં આવીને આ મિનિટે પણ એમ કહે છે કે તે કૃષ્ણ મારા 100 સંતાનોને રણમાં રોળી નાખ્યા, તું અત્યારે પણ એ સ્વીકારતી નથી કે મારા 105 સંતાન છે, જો ગાંધારી બુવા તે વર્ષો પહેલા સ્વીકારી દીધું હોત કે હું 105 સંતાનની જનેતા છું તો કુરુક્ષેત્ર ત્યાં જ સમાપ્ત થઈ ગયું હોત, મેં કુરુક્ષેત્ર કર્યું નથી, તારી દ્રષ્ટિએ કુરુક્ષેત્રનું સર્જન કર્યું, પણ જ્ઞાનેશ્વર મહારાજે ગીતાજીની ઉપર ભાષ્ય લખ્યું, મેં આપને કહ્યું જગતની અંદર આ ચોથી મહાન ઘટના છે, શ્રી અરવિંદને સમજાવ્યું, જ્ઞાનેશ્વર મહારાજે ગીતાજી ઉપર ભાષ્ય લખ્યું સ્વયં પરમાત્માનું સ્વરૂપ, કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાને ગીતાજી પ્રગટ કરી તો ગીતાજીનો ગાનાર શસ્ત્ર ને શાસ્ત્રનો સ્વામી છે, એના એક હાથમાં સુદર્શન છે અને એના મુખમાં ગીતાની વાણી છે, હિંસા ને અહિંસા બંનેનો એ સ્વામી છે, જન્મ ને મૃત્યુ બંનેનો એ સ્વામી છે, રાત ને દિવસ બંનેનો એ સ્વામી છે, દુઃખ અને સુખ બંનેનો એ સ્વામી છે, દ્વૈત અને અદ્વૈત બંનેનો એ સ્વામી છે, માટે તો દ્વૈતા દ્વૈતની અવસ્થામાં જીવે છે, કેટલાય બાપજીના પરિવારના દિવસે રાત્રે સમયે અસમયે નારેશ્વરના ધામમાં પહોંચતા અને પહોંચીને બાપજીની પાસે સન્મુખ ઉભા રહેતા, બાપજી પ્રશ્ન કરતા, આપે ભોજન કર્યું, તમે જમ્યા, ત્યાં પકવાન નહોતા પીરસવામાં આવતા, અવધૂતિ આપવામાં આવતી હતી, પણ તમે જમ્યા, આ સંસાર છે, આ કુલ ધર્મ છે, આ આચાર્ય ધર્મ છે, આ જગતગુરુનો ધર્મ છે સંવર્ધન કરવું, પુષ્ટિ આપવી, અને આજે પણ જગતનો ભૂખો એ નારેશ્વરમાં જઈને બે હાથ જોડીને બાપજીને પ્રાર્થના કરે છે, ભગવાન આટલું કરી દે છે, અને તે કરે છે, એને ઘેર જઈને કરે છે, એના કુટુંબમાં જઈને કરે છે, એના સ્વપ્નમાં જઈને કરે છે, એની ચેતનામાં જઈને કરે છે, એના માથે હાથ મૂકીને કરે છે, આ ચમત્કાર નથી, વાર્તા નથી, વિજ્ઞાન છે, શસ્ત્ર અને શાસ્ત્રનો સ્વામી જે સમજાવે છે એની આ ફોર્મ્યુલા છે, જ્ઞાનેશ્વર મહારાજે ગીતાજીમાં લખ્યું, ગાંધારીએ પ્રશ્ન પૂછ્યો હશે અને તે વખતે ભગવાનને સંકેત પ્રાપ્ત થયો હશે, જગતને સંકેત આપનાર સતીના સંકેતનો પણ સ્વીકાર કરે છે, જગતની ચાકરી કરનાર પોતાના ભક્તની પણ ચાકરી કરે છે, જગતની સેવા કરનાર એ ભક્તની પણ સેવા કરે છે. અને શ્રી અરવિંદ સમજાવે છે કે ભગવાન ભક્ત ભક્ત ભગવાનની ભક્તિ કરે છે એવું નહીં, ભગવાન ભક્તની ભક્તિ કરે છે. રંગ અવધૂત બાપજી આપણી સેવા કરે છે, આપણે તેની સેવા શું કરનાર? આપણે કોણ સેવા કરનાર? એને આપણી સેવાની જરૂર બી શું? મોદી કાકાએ સેવા કરી, દાસ કાકાએ સેવા કરી, પ્રેમ અવધૂતજીએ સેવા કરી, એમણે સેવા કરી કે એમની એણે સેવા કરી? આજે એના તેજમાં એ પ્રકાશે છે, આજે એના દેવત્વમાં એ દેવત્વ પામે છે, આજે એના આનંદની અંદર એ નિજાનંદનો અનુભવ કરે છે, અવધૂતી આનંદ છે. કૃષ્ણના તેજમાં અર્જુન પ્રકાશે, અર્જુનના તેજમાં કૃષ્ણ પ્રકાશવાનો પ્રશ્ન પેદા નથી થતો. ચંદ્ર સૂર્યના તેજથી પ્રકાશે, સૂર્યને ચંદ્રના પ્રકાશની જરૂર નથી, આ બ્રહ્માંડનો સ્વભાવ છે. તો બ્રહ્માંડના ભગવાનનો પણ આ જ સ્વભાવ છે. અને એ સત્તા, એ તત્વ, એ રંગ અવધૂત બાપજીએ પોતાના જીવનની અંદર પ્રગટ કર્યું. અને બાપજીએ એ તત્વ પ્રગટ કર્યું, એ દેહના મંદિરની અંદર એ તત્વ પ્રકાશે છે, એ બાપજીએ અવધૂતી આનંદમાં ગાયું.
Oh.